સ્વામિનારાયણરે સ્વામિનારાયણરે. સંવત 1883ના ભાદ્રવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે ગાદિતક્યા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા, જે અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. મહારાજ ભક્તો સિદ્ધાંત કહે છે વચનામૃતની અંદર. જ્યારે અમે અમારો સિદ્ધાંત કહીએ છીએ, અમારો અભિપ્રાય છે, આ અમારી રુચિ છે, આવા શબ્દોને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા, એ મોક્ષ માટે અતિ મહત્વના હોય છે. સમજાય? ઘણી ફેરી જો આપણે કોઈને કામ સિંધીએ કે આ તમે કામ કરતા હો, બે ચાર કામ સિંધીએ, પણ શું કહીએ, આ કામ તો ખાસ કરજો. એનો મતલબ ચાર કામમાંથી કદાચ એકાદ કામ રહી જાત વાંધો નહીં, પણ આને તમે ભૂલી ના આવતા નહીં. અને માનો ચાર કામમાંથી આ ખાસ કરજો એમ કીધું, એક જ કામ ન કર્યું, બાકીના ત્રણ કરીને આવ્યો તો એ કશું કર્યું નથી. એમ સિદ્ધાંત, અભિપ્રાય, રુચિ એ ખાસ સમજ્યા જેવા હોય અને ખાસ જીવનમાં ઉતાર્યા જવાના, એ મોક્ષના મુખ્ય હેતુભૂત હોય. એટલે અહીંયા મહારાજ પોતે એમ કહે છે, અમે અમારો સિદ્ધાંત કહીએ છીએ, જે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તે ભગવાનને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ. મહારાજા પોતાનો સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ભગવાનને ભગવાનના સાધુ, એથી ઉપરાંત બીજું કાંઈ સમજવું નહીં. અને ભક્તો વાત એમ જ છે, ભગવાનને ભગવાનના સાધુ એના માધ્યમથી જ જીવાત્મા પરમ સુખને પામે છે. પણ ભક્તો આમાં ગોટાળો ત્યાં થઈ જાય છે. સંતનો મહિમા વારંવાર આવે, આચાર્યમારનો મહિમા વારંવાર આવે નહીં. એટલે ઘણી ફેરી વાતને સમજવા નહીં સમજવાને કારણે સંતથી પણ, આચાર્ય મહારાજથી પણ સંત અધિક થઈ જાય છે. એ વાત શક્ય ન બને, કારણ કે સંતની આટલી મહત્તા છે, પણ એ મહત્તા ક્યારે પ્રાપ્ત થઈ? પૂજ્યપાદ આચાર્ય મહારાજે ભાગવતી દીક્ષા આપી ત્યારે. માટે સંતથી પૂજ્યપાદ આચાર્ય મહારાજ અધિક છે, બસ આટલું જ સમજો, આટલું જ સમજો. પછી સંતનો જેટલો મહિમા સમજો એટલે સમજવાને છૂટ, જેટલી તાકાતો એટલો સમજવો. સમજાય? આચાર્ય મારા સંતથી અધિક છે, આટલું સમજ્યા પછી જેટલી તાકાત હોય એટલો સંતનો મહિમા સમજો, જેટલો સમજો એટલો ઓછો છે. સંતનો મહિમા ગમે એટલો સમજો તો ઓછો છે, એટલો મહાન સંતનો મહિમા છે. પણ થયું કેમ, વારંવાર સંતની વાત આવે એટલે અમુક સમાજ એવો ઊભો થયો કે સંતનો જ મહિમા કીધો અને સંત જ સર્વસ્વ છે, પૂજ્યપાદ મહારાશ્રી કરતાં પણ સંત અધિક છે, એવું સમજાવી દીધું. એક સમાજ એવો ઊભો થઈ ગયો આખો, અને બીજો સમાજ એવો ઊભો થઈ ગયો કે ઓલાનું રિજેક્શન આવ્યું, અને એવું રિજેક્શન આવ્યું કે જેને કારણે એમ થઈ ગયું, સાધુ પાસે તો જવાય જ નહીં એમ, સાધુ એટલે હું હાવ કાંઈ નહીં એમ, એક સમાજ એવો ઊભો થઈ ગયો. પણ ભક્તો બંનેને ખોટ છે, બરાબર સમજો, બંનેને ખોટ છે. જે સાધુને સંતને આચાર્ય મહારાજ કરતાં અધિક સમજે છે એને ખોટ છે, અને જેને સાધુનો હૃદયમાં મહિમા નથી એને ખોટ છે, બેને ખોટ છે. કારણ કે સાધુનો મહિમા બહુ મહાન છે. જ્યાં જ્યાં તમે વાત જુઓ ત્યાં સાધુના સંબંધથી મુમુક્ષની અંદર ગુણ આવે. તમે જોજો, સાધુની સાથે જેનો જીવ જોડાયો હશે એનું હૃદય ભક્તિ પ્રધાન હશે, એનું હૃદય કોમળ હશે, એના જીવનમાં વિનય અને વિવેક આવ્યો હશે. અને સાધુ જેના હૃદયમાં નહીં હોય એને તમે જીવન જોશો ને તો બરડ હશે, બરડ એમ. ઘી નાખેવીને હુખડી બનાવીને કેવી થાય? હે, ઘી નાખેવીને હુખડી બનાવીને કેવી થાય? એવું સાધુના મહિમા વિનાના જે હરિભગત છે એનું જીવન એવું હશે. મહારાજ અહીં કેટલી, મારે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું તેને ભગવાનને ભગવાનના સંતથી અધિક કાંઈ ન માનવું. ભક્તો પૂર્વે રિજેક્શન આવ્યું છે. એક દાડો એવો સમાજ ઊભો થયો કે સાધુને ભગવાન તુલ્ય માનતો થઈ ગયો. માને ભગવાન તુલ્ય એનો મતલબ ભગવાનની ઉપમા સાધુને આપી છે, પરંતુ સાધુ ભગવાન જ છે આટલે સુધી માનતો જ્યારે સમાજ થયો ત્યારે હજારો લાખો લોકો ખોટે માર્ગે દોરાવા લાગ્યા. ત્યારે કેટલાક સંતોએ એમ વિચાર કર્યો કે આ વાત ખોટી થઈ રહી છે, એટલે એણે પ્રયાસ કર્યો કે આ વાત પાછી આમ હટાવવી જોઈએ, અને દાખલો કર્યો, ગુજરાત બધું વિશેષ કર્યો. એનો દાખલો સફળ એ થયો કે જેને કારણે એવા માર્ગે જતો સમાજ અટકી ગયો, પણ એ કાઢતા કાઢતા સ્વામી વાત તમે લખ્યું ને કે નાળું નાળ કાપવા ગયા ને ગળું કાપી નાખ્યું, એમ જે ભગવાન સમકક્ષ સમાજ માનવા માંડ્યો હતો સાધુને, એમાંથી પાછો વાળવા ગયા તો એ વળતો વળતો એટલો બધો પાછો સમાજ વળી ગયો, પછી સાધુને પગે લાગતો જ બંધ થઈ ગયો. જો ને હજી કેટલો સમાજ સાધુને દંડવટ ન કરે, એને વિવેક જ નથી, એને વિવેક નથી. નહીતર ભગવાનના સાધુ પંચવર્તમાન યુક્ત જ્યારે મળે એટલે પાછે ઘડીએ ઘડીએ ન કરવા, ને તો એમાંય પછી ઉપજ થાય. એક ભગત એક ગામમાં અમે ગયા હતા ને, આ મહિમાની વાત કરીને પછી જ્યાં આવવા મળે ભંડારમાં જાય ત્યાં આડો ફરીને દંડવડ કરે, ઉપર આટો મારો ત્યાં આડો ફરીને દંડવડ કરે, અરે સંતો નાવા જાય ત્યાં દંડવડ કરે. બાપા એટલું બધું નહીં, આ થોડુંક વધારે થઈ ગયું પાછું. પણ ભગવાનના સાધુ ક્યારેક મંદિરમાં આવ્યા હોય, બરાબર યાદ રાખજો, મંદિરમાં આવ્યા હોય ત્યારે જરૂર ભગવાનને દંડવડ કરીને સાધુને દંડવડ કર્યા જોઈએ, અથવા તો સંતો પ્રથમવાર જ્યારે મળે ત્યારે સંતોને અવશ્ય દંડવટ કરવા જોઈએ, અથવા સંતોથી વિદાય લઈને જ્યારે જતા હોય ત્યારે સંતોને અવશ્ય દંડવટ કરવા જોઈએ. પણ એવો સમાજ ઊભો થયો, હાવ ખીજડાઈ જવો, એમ સમજાય, હાવ ખીજડાઈ જવો, દંડવટ કરીને ખબર ન પડે પણ પગે લાગતો ન હોય, એમનું હાથ જોડી લઈ લો, જેને મોટા મેન સાહેબ મળ્યા હોય એમ, એ પણ અયોગ્ય છે. ગુજરાતની આ દિશા પણ સર્જાણી, પેલો મહિમા કાઢવા ગયા, વધારે થઈ ગયું, કાઢવા ગયા તે હસોડ નીકળી ગયો. અમને અનુભવો છે કે આમ ગુજરાતમાં પહેલાં, આ તો 15 વર્ષ પહેલાંનો અનુભવ કહું, ગામડે ફરવા જતા હતા, તે મંદિરમાં હરિભગત આવે તે ખરા, ઠાકોરજી પાસે ઊભા ઊભા પગે લાગીને ગોળ ગોળ ફરી લે, સાધુ બેઠા હોય ને ત્યાં સુધી પગે લાગવાય ન આવે, અને એમાં વળી જો સંતો કાંક પડખે નીકળે તો જરાક પગે લાગે, પણ કેમ ખબર, માથું હાથમાં આવી જાય ને તો માથે અડીને પગે લાગી લે, ખભું હાથમાં તો ખભે અડીને પગે લાગી લે. સ્વામી જય સ્વામિનારાયણ, એમ તમારે ને અમારે કાંઈ લેવા દેવા નહીં. મહારાજ કી મોક્ષમાં ખોટ છે. શિબિરમાં બેઠેલા જરાક વિવેક શીખજો અને બીજાને શીખડાવજો કે ભગવાનના સંત એ બહુ મહાન છે. ભક્તો, હું સાધુ છું એટલે નથી કહેતો, હું તમને બહુ સ્પષ્ટ કહું છું, હું સાધુ છું એટલે નથી કહેતો, પણ હકીકત મોક્ષની વાત આ છે એટલે તમને કહું છું. અને સાથે એ પણ કહું છું કે ભક્તો, સંત ગમે એટલા મહાન હોય એથી પણ આચાર્ય મહારાજનું સ્ટેપ મોટું છે, મહાન છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ જ્યારે વિદ્યમાન બિરાજમાન હોય ત્યારે સંતને દંડવટ ન કરાય, ત્યારે કેવળ પગે લગેલા હોઉં, આ પણ પાછો વિવેક શીખી રાખવો, સમજાય. અને ભક્તો, આપણા સંપ્રદાયની અંદર આ બધા વિવેક બહુ વ્યવસ્થિત રીતે સમજાવ્યા છે કે પૂજ્યપાદ મહારાજશ્રી પણ ઠાકોરજીને જ્યારે દર્શન કરતા હોય ત્યારે એમને પણ દંડવટ ન કરાય, કારણ કે એમના કરતાં ઠાકોરજી શ્રેષ્ઠ સ્થાન ઉપર બિરાજમાન છે. અને પૂજ્યપાદ આચાર્ય મહારાજ બિરાજમાન હોય ત્યારે સંતોને પણ દંડવટ કરાય નહીં. અને ભક્તો, આ સંતનો મહિમા છે, હરિભક્તોનો મહિમા છે. હરિભક્તો જ્યારે પરસ્પર મળે ત્યારે વિદેશમાં તો સિસ્ટમ છે, વાકાવળી ને પગે લાગે, બોલો, હરિભક્તો હરિભક્તોને પગે લાગે. અને એમાં ખોટું નથી, ભગવાનનો ભક્ત ભગવાનના ભક્તને પગે લાગે એમાં જરાય ખોટું નથી. ભક્તો જ્યારે પરસ્પર મળે ત્યારે ભેટી પડે. ભક્તો, આ સમાજ ભગવાન સ્વામિનારાયણે ઊભો કર્યો, આ સમાજ ઊભો કર્યો. તમે વિચાર કરો, મહારાજ સંતો જ્યારે ગામડા ફરીને આવતા ત્યારે ખુદ મહારાજ દંડવડ કરતા, શું કામ, શીખડાવવા હાટું કે મારા સંતનો મેં આ મહિમા પાયેલો છે, મારા ભક્તનો મેં આ મહિમા પાયેલો છે. અને ભક્તો, એ તો સંપ્રદાયની પરિસ્થિતિ હમણાં થોડી વિષમ થઈ કે જેને કારણે ભક્તો દ્વિધામાં પડ્યા, ભક્તો દ્વિધામ પડ્યા. બાકી તો સત્સંગની મહાનતા, સત્સંગનું સુખ તો મહિમામાં જ છે. શેમાં સુખ છે? મહિમામાં. એકબીજા એકબીજાનો મહિમા સમજે એમાં સુખ છે. બાકી સંતો માનો ગામડે મંદિર આવે ને ખબર પડે હરિભગતને, સ્વામી આવ્યા વહી જાહે, ભક્તો વિચારજો હૃદય કેટલું શુષ્ક થઈ જાય. અને હરિભક્તો આવે, માનો વહેલા મોડા થયા, 12 વાગ્યા ને બદલે 1 વાગ્યે બપોરે આવ્યો હોય, અને પછી સાધુને મનમાં સંકલ્પ થઈ જાય માળા ગમે ત્યારે ધોડે આવે છે કે ભાનવીને, તો એનું હૃદય શુષ્ક થઈ જાય. ખબર પડે ગામમાં કે સંતો મંદિરે આવ્યા છે, અને તરત દોડતો જાય અને હૃદયમાં પોતાને વેવાય આવતો હોય પહેલા વહેલા, અને કેટલો કોડો હોય એથી અધિક કોડથી જો પગે લાગવા જાય અને દર્શન કરવા જાય સમજુ મહિમા છે. અને હરિભક્તો બપોરે એક વાગે અરે દોઢ વાગે વગર ફોને આવે ને એક બે ની આખી બસ આવી હોય પણ મનમાં એમ થાય કહો ભગવાનના ભક્ત આવ્યા અને કોડે કોડે રસોઈ બનાવીને જમાડાય, તો સમજુ કે હરિભક્તનો મહિમા સંતોને છે. ફોન કરીને પછી આવતો તો હવું જમાડે, પણ ગમે ત્યારે અચિંતા આવે ને તોય પ્રેમથી જમાડાય, તો સમજુ હરિભક્તનો મહિમા અને હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. ભક્તો એક કલ્યાણનો હેતુ છે આ છાવણીમાંથી આ બધી વસ્તુ આપણે શીખવાની છે. ભગવાનની ઉપાસના શીખવાની છે. ભગવાનના છ અંગ છે, દેવ, મંદિર, આચાર્યજી મહારાજ, સંતો, હરિભક્તો અને શાસ્ત્ર, છ અંગ છે. અંગ આપણા શરીરમાં, અંગ એટલે હું ગણન ખબર નહીં હોય, આપણા શરીરમાં અંગ શું કહેવાય, આંખ અંગ કહેવાય, કાન અંગ કહેવાય, નાક અંગ કહેવાય, હાથ અંગ કહેવાય, પગ અંગ કહેવાય, એ શરીરના અંગ છે. આ શરીરના બધા અંગ છે, આમ એકી અંગને તમે જરા કે આમ તેમ કરો તો શરીરને દુઃખ થાય કે ન થાય, હે, હાથને કાપી નાખો તો દુઃખ થાય કે ન થાય, થાય. એમ કોઈ પણ અંગનો મહિમા ઓછો સમજીએ તો મહારાજ જરૂર નારાજ થાય. આ વિવેક સમજી રાખો, સંત સંત ભક્ત ભક્ત વિવેક જરૂર હોવો જોઈએ. એ મહારાજ બતાવે, મહારાજ કે જેમ કે આપણે બધાએ સાધુ હરખા, મહારાજ કે અડધો વિમુખ જાણવો, મહારાજે કહેવામાં કાંઈ બાકી રાખ્યું નથી. પણ ભક્તો છ છ અંગનો જેને મહિમા હોય અને મહારાજની આજ્ઞાનો ઉપાસનામાં ખબરદાર વર્તતા હોય એવા જે ભગવાનના સંત, અંત્યનું 26મું વાંચજો, મહારાજ કે ઇન્દ્રિય અંતઃકરણને દાબીને વર્તે છે એવા જે ભગવાનના સંત, એ તો ભગવાન તુલ્ય પૂજન કરવા યોગ્ય ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. ભક્તો આ વાતને પણ હૃદયમાં ઉતારશો તો તમને સુખ બહુ થાય. કામ ખબર, એવો મહિમા સમજાડો ને પછી સ્વામી એમ કે ભગત આજ્ઞા તો પાળવી જ પડે, એમ આ કરવું જ પડે, પછી મનમાં એમ થાય તરત સ્વામી મને કીધું છે મહારાજની આજ્ઞા પાળવી જોઈએ, માટે મારે પાળવી જોઈએ, નહીં પાળું તો સ્વામી નારાજ થાય, નારાજ થાય તો મારો મોક્ષ બગડશે. આમ બીક લાગે અને આજ્ઞા પડે, નાની આજ્ઞા પડે અને તો એના વચને લાખો રૂપિયાનો વ્યવહાર ધૂળમાં મેળવી દેવાય. જ્યારે મહિમા સમજાય ત્યારે, મહિમા ન સમજાય એ ભલે નહીં કહેતા, આપણે શું કરવું એ કરીએ, ભલે ને શિબિરમાં ગયા તો આપણે ઘેરે જઈને ચા પીવાના જ, એ ભલે ને કહેતા, મહેમાનો તેમ થાય. અને મહેમા જો હોય તો શું થાય, ચા શિબિરમાં છાવણી નથી રાખી અને સ્વામી કહેતા હતા ચા ન પીવાય, એમાં મહારાજ રાજી ન થાય તો ન જ પીવાય. અરે માથું કદાચ પડી જાય, શું દુખવાની ક્યાં વાત રે, પડી જાય તો કુરબાન પડે, તો બાકી જિંદગીમાં ચા ન પીવાય એમ ક્યારે થાય, જ્યારે મહિમા સમજાય ત્યારે. મહિમા ન સમજાય ને તો આજ્ઞા શ્રીજી મહારાજની પાળવાનો કોટો ચડે નહીં. અહીં અદ્ભુત વાત મહારાજ બતાવે, મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને ભગવાન ને ભગવાનના સંત એથી અધિક બીજું કાંઈ સમજવું નહીં. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, તે ભગવાન ને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતા થકા આબરુ વધો અથવા ઘટો, અથવા માન થાવો કે અપમાન થાવો, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં, અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. મહારાજ કે ભગવાનના ભક્તનો, ભગવાનનો અને ભગવાનના ભક્તનો પક્ષ રાખો. પક્ષ રાખતા ત્રણ ઘટના ઘટે, માન થાવ અથવા અપમાન થાવ, આબરૂ વધો અથવા ઘટો, દેહ જીવો અથવા મરો, આ ત્રણમાંથી એક સંજ્ઞા સર્જાય. માને ત્રણેય દંદવા છે, દંદવામાંથી એક શક્ય બને. ભગવાનના ભક્તનો પક્ષ રાખતા ક્યારેક માન થાય ને અથવા તો અપમાન પણ થાય. પક્ષ રાખતા સફળતા પ્રાપ્ત થાય તો માન થાય, નિષ્ફળતા ક્યારેક મળે તો અપમાન થાય. પક્ષ રાખતા સફળતા મળે તો આબરૂ વધે, નિષ્ફળતા મળે તો ઘટે. પક્ષ રાખતા ક્યારેક દેશકાળ એવો પીડિત આવે તો દેહ પડી પણ જાય અથવા તો જીવે, બેમાંથી એક જ વસ્તુ ઘટે. પણ મહારાજ કે તોય પક્ષ રાખો, નતર આબરૂ વધે થવું રાખે. બરાબર સમજ્યો, આબરૂ વધે તો હવ પક્ષ રાખે, માન થાય તો હવ પક્ષ રાખે, અને ખબર હોય આમાં વાંધો જ નથી આવવાનો દેહનો તો હવ પક્ષ રાખે. પણ મહારાજ ક્યાં સુધી બતાવો? મહારાજ કે અપમાન થાય તો પક્ષ રાખો, કહેવાનો મહારાજ મતલબ અહીંયા સુધી. મહારાજ કે અપમાન થાય તો પક્ષ રાખો, આવરૂ હાવ ઘટીને તળિયા જાટક થઈ જાય તોય મહારાજ કે પક્ષ રાખો, દેહ પડી જાય પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તોય મહારાજ કે પક્ષ રાખો, એમનામ સાચો પક્ષ, એમનામ સાચો પક્ષ. અને ભક્તો એ પક્ષનું ફળ શું બતાવશે જો સાંભળજો તમે. મહારાજ કે એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેની વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ બિરાજમાન છે, અને ભગવાનના ભક્ત પણ એ ભગવાનના ધામમાં મૂર્તિમાન થતા ભગવાનની સેવાની વિશે રહે છે. તે ભગવાનનો જેને પ્રત્યક્ષ પ્રમાણ દર આશ્રય હોય તેને મનમાં એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાવ કે રખે ઇન્દ્રલોકને જ પામું. મારાથી પક્ષ રાખનારો જે ભક્ત છે એના ગમે એવા બળિયા કામ ક્રોધ લોભાદિક હોય તોય નષ્ટ થઈ જાય છે. અને એવો જે ભગવાનનો ભક્ત છે એને બીક ન રાખવી. અને પક્ષ ક્યારે રહે? જ્યારે દ્રઢ આશ્રય હોય ત્યારે, ભગવાનનો સંપૂર્ણ મહિમા હોય ત્યારે. મારે કે સંપૂર્ણ મહિમા સમજે છે ને પક્ષ રાખે એને એવી કોઈ દી બીક ન રાખવી, રખે ને મરીને ભૂતપ્રેત થાવ કે સ્વર્ગાદિક દેવતાના લોકને પામો એવી તો બીક રાખવી જ નહીં. કેટલી જોરદાર વાત મહારાજ કરે છે. ભગવાનનો જે ભક્ત છે દેહને મૂકીને ભગવાનના ધામને જ પામે છે. પણ કેવો પક્ષ રાખનારો? અપમાન થાય, આબરૂ ઘટી જાય, દેહ પડે પરિસ્થિતિ નિર્માણ થઈ જાય તોય પક્ષ મૂકે નહીં એનું. અને મહારાજે એક બીજી અંદર સૂક્ષ્મ વાત કરી નાખી, તમને યાદ રહી? મહારાજ કે ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા કેવો સમજવો? પોતાના સગા સંબંધી એનો જેવો સમજવો, એમ સાંભળજો. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહના સગા સંબંધીને વાલા રાખવા નહીં. આ વચનમતમાં મહારાજ હદ કરી નાખી, નતર મહદઅંશે મહારાજ એવું જ બોલતા આવ્યા કે દેહ ને દેહના સંબંધી જેવા છે એવા જ ભગવાનના ભક્તને વાલા કરીને રાખવા, એવો જ ભગવાનના ભક્તનું વિશે હેત રાખવું. પણ આમાં મહારાજ હદ કરી નાખી. મહારાજ કે ભગવાનના ભક્ત જેવા વાહલા છે, ભગવાનના સંત જેવા વાહલા છે, ભગવાનના આચાર્ય મહારાજ જેવા વાહલા છે, મહારાજ કે એવા દેહના સંબંધીને વાલા રાખવા નહીં. આ વાત હું કામ મહારાજ કરી તમને ખબર છે? અહીંયા પક્ષની વાત મહારાજને કરવી હતી ને એટલે બરાબર સમજો. સૂક્ષ્મ પોઈન્ટ અહીંયા મહારાજની વાત કરવી જ પડે એમ હતી. આ વાત ન કરે તો પક્ષ શક્ય નથી. બરાબર સમજો, ભગવાનને ભગવાનના ભક્ત કે સંતને પોતાના દેહના સંબંધીના જેવા રાખવા એમ મહારાજ જો કહે તો પક્ષ શક્ય બને એમ નહોતો. સમજાય? દેહ અને દેહના સંબંધીમાં જેવી આત્મબુદ્ધિ છે એવી ભગવાનને ભગવાનના ભક્ત પ્રત્યે આત્મબુદ્ધિ રાખવી એમ જો મહારાજ બોલે તો પક્ષ શક્ય બને એમ નહોતો. શું કામ? તો પરિસ્થિતિ એવી ક્યારેક નિર્માણ થાય, એક બાજુ ભગવાનનો ભક્ત હોય, એક બાજુ દેહનો સંબંધી હોય, અને બંનેમાં હરખો ભાવ હોય તો એટલે ન્યુટ્રલ થઈ જાય. આપણે કાંઈ એમાં માથું મારવું નથી. અહીંયા ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો હતો. સમજાય છે વાત? હું કામ મારે શબ્દ મૂકવો પડ્યો, પક્ષ રાખવાનો હતો. મહારાજ કે એવી પરિસ્થિતિ નિર્માણ થાય, એક બાજુ પોતાનો સગો ભાઈ હોય, સગા સંબંધી ઊભા હોય, અને એક બાજુ મહારાજ કે ભગવાનનો ભક્ત હોય, આમને સામને હોય, ત્યારે મહારાજ કે શું કરવું? ભગવાનના ભક્તનો પક્ષ રાખો. ભગવાનનો ભક્તનો પક્ષ ક્યારે રહે? દેહના સંબંધી કરતા ભગવાનના ભક્તને અધિક માન્યા હોય તો જ પક્ષ રહે, નહીં તો પક્ષ રહે નહીં. ત્રણ પરિસ્થિતિ ભક્તો નિર્માણ થાય. દેહ અને દેહના સંબંધી એ ભગવાનના ભક્ત કરતા અધિક મનાઈ ગયા હોય તો જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ને ત્યારે દેહના સંબંધી ભેગો વળી જાય. શું થાય? દેહના સંબંધી ભેગો વળી જાય. અને ભક્તો બહુ તટસ્થ ભાવથી સમજતો હોય કે મારા દેહના સંબંધી જે છે એના કરતાંય આ જે હું જેની સાથે વિરોધ કરું એ શ્રેષ્ઠ છે. માનો દેહના સંબંધી સંત હોય અને બીજા સંત હોય, એ બંને સંત આમને સામને કદાચ આવે, પરિસ્થિતિ એવી નિર્માણ થઈને આવ્યા હોય, દેહના સંબંધી સંત હોય એના કરતાં દેહના સંબંધી સંત ન હોય એ સર્વે રીતે ગુણ્ય શ્રેષ્ઠ હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઉપાસના આજ્ઞા બધામાં શ્રેષ્ઠ હોય, પરંતુ જો ભગવાન અને ભગવાનના સંત એ દેહના સંબંધી જેવા ન મનાણા હોય તો પક્ષ ભગવાનના સંત જે ખરેખરા હોય આજ્ઞા ઉપાસનામાં દ્રઢ વર્તનારા એનો ન રખાય, પણ દેહના સંબંધી સંતો એનો પક્ષ રહે, ઉલણ ન રહે. ભક્તો એક વાત સ્પષ્ટ સમજી લેજો, દેહના સંબંધી હોય સંત, પરંતુ એ જો ખોટે માર્ગે હોય તેનો કોઈ દી પક્ષ ન લેજો. હામે પોતાના સંબંધી ગ્રહસ્થ હોય, એક બાજુ ભગવાનનો ભક્ત ગ્રહસ્થ છે, એ ગ્રહસ્થ સંપૂર્ણ રીતે શ્રેષ્ઠ છે, અને પોતાના દેહના સંબંધી ગૌણ છે. હરખા મનાણા હોય તો નૂટલ રહે, દેહના સંબંધીમાં વધારે હેત હોય તો એ બાજુ ખેંચાઈ જવાય, અને ભગવાનના ભક્ત અધિક મનાણા હોય તો જ ભગવાનના ભક્તનો પક્ષ રહે. દેહ પડી જાય ત્યાં સુધી પક્ષ ક્યારે રહે? તો કે શ્રેષ્ઠ મનાણા હોય તો જ રહે. એટલે મહારાજ અહીંયા ભગવાનના ભક્ત અને ભગવાનના સંત એને દેહના સંબંધી કરતાં અધિક સમજવા, એમ સ્પષ્ટ વાત બતાવી. બહુ અદભુત વચનામૃત છે ભક્તો. આ વચનામૃત ખરેખર જ્યારે હું વાંચું ત્યારે મનમાં એમ થાય, ઓહો મારા શું કહે છે. દેહ અને દેહના સંબંધી કરતાં એ ભગવાનને, ભગવાનના સંત અને ભક્તને અધિક સમજવા. અને મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે એના અતિ બળિયા કામ ક્રોધ લોભાદિક હોય તો મહારાજ કે નષ્ટ થઈ જાય છે. અને ભક્તો ખરેખર ઘોર કળી કાળની અંદર મોક્ષ માટેનો બહુ મજબૂત માધ્યમ છે. ભગવાનના ભક્તના પક્ષે કરીને મુમુક્ષ મોક્ષ માર્ગમાં બહુ જલ્દીથી આગળ વધી શકે છે. જોકે ભક્તો પક્ષ કાંઈ કાયમ રાખવાનો આવતો નથી હોતો, ક્યારેક પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે રાખવો પડતો હોય છે. અને એ નિર્માણ વસ્તુમાં જે પક્ષ રાખે છે એ ભક્ત વિના દાખલે પોતે ધામ પ્રાપ્ત કરી લે છે. એક ગામમાં મેં ગયા હતા હમણાં આમંત્રણ આપવા, ભગત બહુ કેફમાં હતા. એમ કીધું, ભગત કેમ બહુ કેફમાં? તો કે સ્વામી લાલજી મહારાજના રિસેપ્શનમાં આવ્યો છે, બસ ત્યારથી કેફમાં છે. મેં કીધું કેમ? પણ ત્યારથી કેફમાં કેમ? એ કે બે દંડા પીડ્યા ભાઈ, ત્યારથી કેફ છે કે મહારાજ મને તેડી જ જવાનું ધામમાં. હું મહારાજને કે મહારાજ તમારા આ પુત્રનો પક્ષ રાખવા મેં બે દંડા ખાધા છે, માટે તમારે મને લઈ જવો પડશે. મને વિશ્વાસ છે કે મહારાજ મને લઈ જાહે ને લઈ જાહે. પક્ષની આ તાકાત છે ભક્તો. પક્ષ ક્રિયામાં તો લાખો લોકો મોક્ષનું કાર્ય સિદ્ધ કરી લે. મહારાજે બહુ અદભુત વાત બતાવે છે. હરખું થઈ જાય તો હરખું થઈ જાય, નતર સ્વામી વાતોમાં લીખ્યું. સ્વામી કહે પક્ષ કરીને જીવનું બગડી પણ જાય, ભૂંડું પણ બહુ થાય, અયોગ્ય પક્ષ લેવાઈ ગયો તો જીવનું ભૂંડું પણ થાય. માટે ભક્તો વિચારી અને મોક્ષ કરતલ પક્ષ લેશું તો જરૂર મહારાજ આપણું રૂડું કરશે. મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે ને એવી બીક ન રાખવી જે હું રખે મરીને ભૂત પ્રેત થાવ કે રખે ઇન્દ્રલોકને જ પામું. આ હા હા મહારાજ, હું લખે જો તો ખરા, ભૂત પ્રેત ન થાય એ વાત તો સમજ્યા, પણ રખે ને ઇન્દ્રલોકને પામું એમ એવી બીક ન રાખવી. દુનિયા આખી ઇન્દ્રલોકમાં જવા મહેનત કરે છે. આખી દુનિયા શેની મહેનત કરે છે? ઇન્દ્રલોકમાં જવા. અરે બાપાની પાસે 10 લાખ રૂપિયાનું દાન કરે તો હું લખાવ સ્વર્ગવાસી પિતાશ્રી ફલાણા ફલાણા ફલાણા. સ્વર્ગ એટલે હું ઇન્દ્રનો ધામ, સ્વર્ગ સ્વર્ગવાસી. જેની કિંમત ભગવાન સ્વામિનારાયણ આગળ કશી નથી. મહારાજ કે બીક ન રાખવી, જાણે સ્વર્ગ અંદર એ ડરવા જેવું કામ છે. મહારાજ એમ કહેવા માગે છે, પણ ભગવાનના ભક્તને ડર ન રાખો કે મને ઇન્દ્રલોકમાં જવું પડશે એમ. ઇન્દ્રલોકમાં એને જવું પડશે નહીં. રખે ઇન્દ્રલોકને પામવું કે બ્રહ્મોલને જ પામવું? બોલો સત્યલોક. ઇન્દ્ર સ્વર્ગથી ઘણું ઊંચું. તો ભગવાન સ્વામિનારાયણ કે આવી રીતે વર્તનારા મહારાજ ભક્ત છે એની આગળ સ્વર્ગની કઈ કિંમત નથી અને સત્યલોકની કઈ કિંમત નથી. એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ? જે એવો ભગવાનનો ભક્ત હોય તો ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં, ક્યાંય ન રોકે. અને એ ભક્ત જેનો હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદ વિશે દ્રઢ કરીને રાખવું. જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઉખડે નહીં. આ એક વાત બહુ સરસ બતાવી, પાછું ગાફલ ન થઈ જવું. નહીં તો જીવનું પાછું કેવું ખબર, આવો ક્યારેક પક્ષ રખાઈ ગયો હોય અથવા તો એવું કાંઈ સારું કાર્ય થઈ ગયું હોય પછી હાવ ગાફલ થઈ જાય. હવે આપણે કાંઈ જરૂર નથી, ભજન ન કરીએ તો હાલશે, મંદિરે ન જાય તો હાલશે, પૂજાપાઠ ન કરીએ તો ચાલશે, વર્તમાન કદાચ ન પાડી ચાલશે, માવાન તમાકુન બીડીને બધું ધબધબાટી બોલાવશો તો ચાલશે, ઇજરાય નહીં હાલે. સમજાય? ઇજરાય નહીં હાલે. એ બધું રાખ્યું છે તોય પણ નિયમ ધર્મ તો દ્રઢ કરીને રાખ્યા જોશે, ભગવાનની આજ્ઞા તો પાળી જોશે. કદાચ માનો કે મહારાજ પક્ષ કરીને ધામમાં તો લઈ જાય, પક્ષ કરીને મહારાજ ધામમાં લઈ જાય, પરંતુ આપણા આ કુલક્ષણને કારણે ભગવાનને આપણે ગમી એવા થાય નહીં, ભગવાન પ્રસન્ન ન થાય. અને ભક્તો, મોજ ધામમાં જવાની નથી, બરાબર યાદ રાખજો, મોજ ધામમાં જવાની નથી, મોજ પ્રસન્નતાની છે. દાખલા તરીકે તમે ક્યાંક મહેમાન થઈને ગયા હોવ, મહેમાન થઈને ગયા હોવ અને બપોરે 12:30 વાગે પહોંચો અને બહુ મોડું થઈ ગયું હોય, અને કદાચ ઘરધણી અતિ પ્રેમ અતિ ભાવથી તમને બોલાવે, ખૂબ પ્રેમથી બોલાવે અને ખૂબ આવકાર બધું આપે, અને પછી શાક રોટલો અને એવું જમાડી દે, તો તમને દુઃખ થાય ન થાય? હું કામ ખબર હતી મોડું થઈ ગયું એટલે વાંધો નહીં, હાંજે કરીશ શીરો. પણ તમે ત્યાં જાઓ હે, અને થોડાક વહેલા મોડા થયા અને બહાર જરાક મહેમાનગતી કરતા હોય પણ અંદરથી તારી થોડું હાણસીને પછડાવવા માંડે, ઠીક પડે ત્યારે હાલ્યા આવે ભૂંડ્યા જેવા, કાંઈ ખબર પડે નહીં, ભાન નથી બળી. અને પછી શીરો બનાવે, ભજીયા બનાવે અને એ જમવા મૂકે, એ પછી કેવાક મીઠા લાગે. બનાવ્યા તો શીરો ને ભજીયા બધું, પણ ભાવે નહીં. હું કામ ત્યાં ભાવ નથી, પ્રેમ નથી. એમ પરમાત્મા કદાચ આપણે પક્ષે કરીને ધામમાં લઈ જાય, પરંતુ આપણે આપણા અંગને કેળવા ન હોય, આપણે ભગવાન રાજી થયું જીવન ન કર્યું હોય, તો ભક્તો એક વાત સ્પષ્ટ છે, શું? મહારાજની પ્રસન્નતા આપણને મળે ને એટલે સુખ થાય ને. અહીંયા તમે જો, અહીંયા છે ને એવું, ત્યાં છે ને ત્યાં છે ને એવું, અહીંયા છે. અહીં કોઈ પક્ષ રાખતો હોય તો આપણને વ્યક્તિ ગમે, પણ પક્ષની વાતો કરે મોઢમ પાન ભીર્યું હોય, હમાતું ન હોય, આ તમાકુ વાળું, અને એ ઉડતું જતું હોય અને ગલોફામ માવાનો હમાતો હોય, અને પછી બીડી પીતો પીતો પક્ષની વાત કરતો હોય, તો આપણા હૃદયમાં એને જોઈને આનંદ થાય, ભલે ગમે એટલી પક્ષની વાત કરે, જરાય ગમે નહીં. એ ગરીબ કે તમને વરદાળા પહેલા મળ્યા હતા, મોઢમ માવો હમાય નહીં એટલો, અને મને કે સ્વામી સાધુ માત્ર બગડી ગયા છે કે સુધાર્યો છૂટક્યો છે કે માટે સ્વામી આપણે મીટિંગ કરવી, ક્યારે તમને મળું? મેં કીધું અક્ષરધામમાં તું આવ્યો ને તો ભેગા થાઉં, પહેલાં તું માવો બંધ કરી દે અને પહેલાં તું હરખો થઈ જા, પછી આપણે મંડીએ. એ વાત રોંગ છે ભક્તો. એવા પક્ષી પણ ભગવાન સ્વામિનારાયણ સંપૂર્ણ રાજી થતા નથી, માટે એ પણ કર્યું જોઈએ નિયમ ધર્મ. મહારાજ કહે કે એવો ભક્ત હોય તોય પણ ભગવાનની મૂર્તિની સાથે કેવી રીતે મનને જોડી રાખે, તો કે વજ્રની પૃથ્વી અને વજ્રની ખીલી હોય, વજ્રમાં લોખંડ, એ બે જેમ ચોટી જાય, ઉખાડાય પણ ઉખડે નહીં. મહારાજ કે એવી રીતે ભગવાનનો ભક્ત પક્ષ હોય, ભગવાનના ભક્તનો મહિમા સમજતો હોય, ભગવાનના સંતનો મહિમા સમજતો હોય, ભગવાન સાથે મનને તો જોડી જ રાખે, કારણ કે સુપર પાવર કોણ છે? ભગવાન જ છે ભક્તો. આ બધા એના સંબંધથી મહિમા વાળા છે. આપણા બધાનો મહિમા કેમ છે? ભગવાનના સંબંધને લઈને મહિમા છે. મહિમા ગજબનો જ, પણ ભગવાનના સંબંધને લઈને મહિમા છે. ભગવાનનો સંબંધ ન હોય તો જરાય ખરો નહીં, જરાય મહિમા નહીં. માટે વાતને બરાબર અનુસંધાનમાં દોરે કે ભગવાનનો ભક્ત સાથે ભગવાનનો મહિમા સમજે, ભગવાનની મૂર્તિનું ધ્યાન રાખે, મને પરમાત્માની મૂર્તિની અંદર મનને જોડે અને ભક્તિથી મનને તરબોળ કરે. અને ભગવાનના ચરણારવિંદ વિશે પોતાના મનને દ્રઢ રાખવું, અને એવી રીતે જે ભગવાનના ચરણારવિંદ વિશે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતે દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી.